તારીખ 7/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 914 અને 915 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 424
પત્રાંક 913 પાન 645 બીજો પેરેગ્રાફ સન્માર્ગને ગવેષતા પ્રતીત કરવા ઈચ્છતા તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જન્મે પરમ વિતરાગ સ્વરૂપ દેવ સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ રૂપ ગુરુ પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સદશાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે કે જે આત્માના કલ્યાણમાં પરમ કારણો છે. શું કીધું? ગ્રંથ ગુરુ લીધા ને, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, એ કાગળે આવી ગયું છે. તે સન્માર્ગ ને ગવિષ્ઠા, એક જ વાક્ય છે 3.5 લીટી નું. ઉપર કયો એવો જે શુદ્ધાત્માનુભવનો સન્માર્ગ છે, સત્ય માર્ગ છે, એને ગવેષતા એટલે એની ખોજમાં પડેલા, એ માર્ગના ખોજ માટે ઊંડાણમાં જવા વાળા એને ગવેષણા કહે છે. તેને પ્રતીત કરવા ઈચ્છતા એટલે એ જ સત્ય છે એવી જ એની ઈચ્છા છે, અને તે માર્ગની પ્રાપ્તિ કરવાને ઈચ્છતા એવા આત્માર્થી જનને, આત્માર્થી જન આવા હોય, આત્માર્થી જનનું આ વિશેષણ લીધું છે કે આત્માર્થી એ છે કે શુદ્ધાત્મા પ્રાપ્તિના માર્ગને ગવેષે, એની પ્રતીતે એને અંતરમાં હોય અને એ પ્રાપ્તિની ભાવનામાં હોય, એ આત્માર્થી છે. એવા આત્માર્થી જનને બહાર ની અંદર કલ્યાણના પરમ કારણો કેટલા છે એ કે છે. આ બાહ્ય કારણો છે, અંતરંગ કારણ તો પોતાની યોગ્યતા આત્માર્થી પણ છે, પણ એ આત્માર્થીને બહારમાં તે માર્ગને પ્રાપ્ત થવામાં અનુકૂળ નિમિત્તો કેટલા છે. તો પરમ વિતરાગ સ્વરૂપ દેવ છે, સર્વજ્ઞ વિતરાગ જીવેન્દ્ર પરમાત્મા છે, એની ભક્તિ, એમણે જે આત્મગુણોને પરિપૂર્ણ પ્રગટ કર્યા છે તેથી તેમના પ્રત્યે જેમને બહુમાન છે, અને જે બહુમાનને કારણે આત્મગુણ પ્રગટ થવા યોગ્ય પરિસ્થિતિ એ બહુમાનના ભાવ કરનારને અંદરમાં ઉત્પન્ન થાય છે, એ કારણ છે. ભક્તિ ભક્તિના કારણે નથી, પણ ભક્તિ પોતાની યોગ્યતા વિશેષ થવા અર્થે છે. ભક્તિનો બીજો અર્થ જ એ છે કે જેને ગુણ જિજ્ઞાસા છે અથવા આત્મગુણો પ્રગટ કરવાની જેને ઘણી ગરજ છે, તેને ગુણવાન પ્રત્યેનો બહુમાન, અતિ બહુમાન થયા વિના રહે નહીં. પરમ વિતરાગ સ્વરૂપ દેવ છે, સ્વરૂપ નૈષ્ઠિક જે સ્વરૂપમાં સ્થિર છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર દ્વારા, જે નિષ્પ્રહ છે, કાંઈ પણ કોઈનું કાંઈ પણ લેવા માટે જેની કોઈ તૈયારી નથી, 9 કોટીએ પચકાણ છે, કૃતકારી તનમોદના મન વચનને કાયા, એવા જે નિષ્પ્રહ નિર્ગ્રંથ રૂપ ગુરુ છે, જેને અંતર બાહ્ય ગ્રંથિ નથી તેને નિર્ગ્રંથ કહે છે, બહારમાં પરિગ્રહની પકડરૂપ ગ્રંથિ નથી, અંદરમાં વિષય કષાયના પરિણામની મિથ્યાત્વ જ્ઞાનની ગ્રંથિ નથી એવા નિર્ગ્રંથરૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર જેના વ્યવહારની અંદર ઝીણામાં ઝીણી એકેન્દ્રિયથી માંડીને પંચેન પંચેન્દ્રિય જીવો પ્રત્યેના કોઈને દુઃખ ન પહોંચે એવો જેનો વ્યવહાર છે અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, સત્શાસ્ત્રની પરિભાષા કેવી કરી છે કે જેમાં પરમ શાંત રસનું ના રહસ્યમય વાક્યો હોય, કેવા વચનો હોય જેની અંદર આત્માની શાંતિ પ્રગટ કરવાનું રહસ્ય જે વચનોમાં ભર્યું હોય અને જે વાંચતા આત્માને શાંતિ ઉપજે, જેના નિમિત્તે આત્માને આત્મશાંતિ ઉપજે એવા વચનો જેમાં ભરેલા છે તે સત્શાસ્ત્રો, તે સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી, એટલે પ્રાપ્તિથી તે પૂર્ણતા સુધી આખા મોક્ષ માર્ગમાં તે સાધક ધર્માત્માને પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. અહીંયા દેવગુરુને શાસ્ત્ર કેટલા લીધા છે, દેવગુરુ શાસ્ત્ર અને ઉપાસનાના અર્થે બાહ્ય વ્યવહાર, દયામય બાહ્ય વ્યવહાર, પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, પરમ બહુમાનથી ઉપાસવા યોગ્ય છે અને તે આત્માના કલ્યાણના પરમ કારણો છે. એ આત્માને કલ્યાણ થવામાં બહુ અનુકૂળ છે, અથવા એટલા માટે એને નિમિત્ત ગણવામાં આવે છે કે એમનું બહુમાન થતા અહીંયા ઉપાદાનમાં ગુણ પ્રગટવાની જગ્યા અવકાશ ઉત્પન્ન થાય છે. જેની ભક્તિ અને બહુમાનથી પોતાને ગુણ પ્રગટવાનો અવકાશ થાય છે માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. એ પોતાના કારણે છે. પૂજ્ય ભાવ છે, એમના પ્રત્યેનું પૂજ્ય ભાવ છે, એ ભક્તિ છે. ભક્તિ એટલે માત્ર પદ બોલવું, એમાં ભક્તિ પૂરી નથી થતી. એમનું સ્વરૂપ જ્ઞાનમાં રહેવું અને એમના ગુણવાન સ્વરૂપને લઈને એમના પ્રત્યે બહુમાનનો ભાવ રહેવો, બહુમાનના અભિપ્રાયપૂર્વક નિરંતર બહુમાન રહેવું, એ એમની ભક્તિ છે. એટલે આપણે તો ભક્તિનો અર્થ જ જ્ઞાન કરીએ છીએ, રાગ નથી કરતા. જેને જ્ઞાનમાં બહુમાન પ્રગટ્યું છે, મૂલ્ય થયું છે મહાપુરુષનું, એ જ્ઞાન જ ભક્તિરૂપ છે. અને પોતાને જે ગુણ પ્રગટવાની ગરજ છે, ગુણ પ્રગટાવવાની જે ગરજ છે, આત્મજ્ઞાનની જે ગરજ છે, એ ગરજનું બીજું નામ ભક્તિ છે. અને એ પાત્રતા છે, આત્માર્થી જન્ની એ પાત્રતા છે. વગર ન આવે, તત્વનો અભ્યાસ ન હોય તો ન આવે. કેમ કે એનું સ્વરૂપ તત્વ અભ્યાસ વગર કેવી રીતે સમજાશે, ગુણનું સ્વરૂપ કેવી રીતે સમજાશે, અથવા ગુણ દોષની તુલના કેવી રીતે કરે, એ તત્વ અભ્યાસ વગર થાય નહીં. અથવા તો અશુભને દોષ માને, શુભને ગુણ માને, એવી જે અનાદિની પરિપાટી છે એવું ગુણ દોષનું ઓગે ઓગે જાણવું થાય. તત્વ અભ્યાસમાં શુદ્ધિ અશુદ્ધિનો વિષય આવે છે કે આત્માના પરિણામમાં શુદ્ધિ શું અને અશુદ્ધિ શું. એટલે તત્વ અભ્યાસ તો અનિવાર્ય છે. જૈન દર્શનનો પાયો જ તત્વ અભ્યાસથી છે. પ્રથમ તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો. તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને અભ્યાસ કરતા પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય એ પ્રકારના પ્રયત્નમાં એને રહેવું જોઈએ. સ્વરૂપ નિશ્ચય થાય તો સ્વરૂપાનો અનુભવ થાય. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય સ્વરૂપ નિશ્ચય માટે છે. એ સ્વરૂપ નિશ્ચય થવા અર્થે જેટલી યોગ્યતા પોતાને કેળવવી ઘટે એટલી યોગ્યતા આત્મારથી પણ આને પોતે કેળવી હોય તો જ સ્વરૂપ નિશ્ચય થાય. નહીંતર માત્ર બુદ્ધિ નહીં પહોંચતી કોઈ તત્વ અભ્યાસથી સ્વરૂપ નિશ્ચય થાય એવું બનતું નથી. તત્વ અભ્યાસ આમ તો બુદ્ધિનો વ્યવસાય છે મુખ્યપણે, તો પણ કેવળ બુદ્ધિનો વ્યવસાય નથી. એને આનુષંગિક પાત્રતાના ગુણો બધા આત્માર્થીપણાના ગુણો એ તત્વ અભ્યાસ કરવામાં ઉત્પન્ન થવા જોઈએ. અથવા આત્મકલ્યાણ કરવાની પૂરી ગરજ થઈને પછી સ્વરૂપ નિશ્ચય કરવા લાગે તો એ આત્માર્થી થઈને સ્વરૂપ નિશ્ચય કરશે અને એનો એ પ્રયત્ન સફળ થશે એમ છે. એટલે એ ગરજ છે એને અહીંયા ભક્તિ કહેવામાં આવે છે. ઓળખાણ વગર તો કોઈને પ્રત્યે બહુમાન થવું એ પ્રશ્ન કેવી રીતે થાય? મૂલ્ય જ કેવી રીતે થાય? સમજણ વગર મૂલ્ય કેવી રીતે થાય? શુભ ભાવ ભક્તિનું ફળ શુભ ભાવ. કશાય મંદ થાય તો શુભ ભાવ, અને કશાય મંદ થાય એમાં અહંભાવ થાય તો મિથ્યાત, તો મિથ્યાત. અને એને આત્મકલ્યાણનો માર્ગ માને એ શુભ રાગને ઓગ ભક્તિને તો ગ્રહિત મિથ્યાત. કેવો? તો ગ્રહિત મિથ્યાત. પાછું એટલે ધર્મનું ક્ષેત્ર ઘણું જવાબદારી વાળું છે. કોઈ પણ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે એની જવાબદારી દુનિયાદારીના કાર્યો કરતા વિશેષ છે. દુનિયામાં જે માણસની જવાબદારી હોય છે ને, પિતાને પિતાની જગ્યાએ, પુત્રને પુત્રની જગ્યાએ, ઘરના દરેક સભ્યની પોતપોતાના સ્થાને જવાબદારી હોય છે કે નહીં? પણ સૌથી વધારે જવાબદારી ધર્મ કરનારની છે. કેમ કે એ સર્વથી વધારે મૂલ્યવાન ચીજ છે. જેની કિંમત વધારે એના વેપારની જવાબદારી પણ વધારે. શાકભાજીમાં ખોટ કેટલી જાય? 200 રૂપિયાનું શાક લઈને લારી ફેરવવા નીકળ્યો હોય એને 200માં કઈ 400ની ખોટ જાય? હે, તો 200માં એને 400ની ખોટ નહીં જાય. 200માં 50નો વેપાર થશે તો 150ની શાક બગડી ગયું તો 150નું બગડશે. 200માં હવા 200નું નહીં બગડે. પણ હીરાના વેપારમાં તો સહેજ જોવા ફેર થાય અને કિંમત આંકવામાં ફેર થાય, મોટો ફેર પડે, લાખોનો ફેર પડે, હજારોનો ફેર પડે. મોટો વેપાર છે, એમાં મોટો કિંમતી વેપાર છે. ગમે તેમ ચાલવા જેવો વેપાર નથી. જિજ્ઞાસુ રહેવું જોઈએ, વિશેષપણે આત્માર્થીએ જિજ્ઞાસુ રહેવું જોઈએ. એકદમ અભિપ્રાય આપવાની ઉતાવળ નહીં કરવી. વિષય ઊંડાણ વાળો ઘણો છે, છીછરો વિષય નથી. એટલે ઉપર છેલ્લે છીછરી બુદ્ધિથી અભિપ્રાય આપી દે તો નુકસાન પોતાને થાય, બીજાને નથી. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. છેલ્લી ગાથા લખે છે, એ ગાથા લખીને આ પત્ર પૂરો કરે છે. ભીષણ સંસાર ગઈએ, તિરિય ગઈએ, કુદેવ મણુ ગઈએ, પત્તોસી તીવ દુઃખમ, ભાવહી જીણ ભાવના જીવ, ભયંકર નરક ગતિમાં, તિરિંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, એ જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. ક્યાંની છે? ઉત્તરાર્ધ ભાવપાહુર ની ગાથા, અષ્ટપાહુર, અષ્ટપાહુર કુનકુંડાચાર્ય દેવ ની ગાથા છે. ભયંકર નરક ગતિમાં, તિરિંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, ચારે ગતિમાં, કારણ કે ઊંટલી દેવગતિ તો આવે નહીં, માઠી દેવગતિ આવે નીચેની. તથા મનુષ્ય ગતિમાં હે જીવ, તું તીવ્ર દુઃખને પામ્યો, તને ઘણું દુઃખ ચારે ગતિમાં થયું છે, માટે હવે તો જીન ભાવના ભાવ, માટે હવે તો જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, સ્વરૂપમાં સ્થિર થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના, એવા પરમ શાંત રસને ઉત્પન્ન કરવાની ચિંતવના ભાવના, એને ભાવ એને ચિંતવ, કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાભાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. કુનકુંડાચાર્યની ગાથા છે. ચારે ગતિમાં છૂટવાની ભાવના ભાવ, આત્માર્થીજનની ભાવના છે ને, આત્માર્થીની શું ભાવના છે કે ચારે ગતિના જન્મ મરણથી મારે છૂટવું છે. મનુષ્ય થઈને કોઈ પુણ્યના સંયોગો મેળવવા નથી, દેવલોકના સ્વર્ગમાં જઈને પણ કોઈ સ્વર્ગના ભોગો ભોગ મેળવવા નથી. ચારે ગતિથી છૂટીને આત્મ શાંતિમાં જેને લીન થવું છે, જેવા જીનેશ્વર પરમાત્મા થયા એવા, એવી ભાવના ભાવતા સર્વ દુઃખોનો અનંત દુઃખોનો આત્યંતિક ક્ષય થાય અને અવ્યાબાદ સુખની શાશ્વત સુખની પ્રાપ્તિ થાય, એ ભાવના ભાવવી. એ ભાવના નહીં ભાવવામાં કોઈ કારણ ખરું? આવી ભાવના નહીં ભાવવાનું શું કારણ છે? આમાં શું આપત્તિ છે? આ તો પરમ શાંતિમાં શાશ્વત રહેવા માટેની ભાવના છે. એ ભાવના સમજ્યા પછી કોને ન હોય એમ કે છે. ન સમજતો હોય ત્યાં સુધી જુદી વાત છે, સમજ્યા પછી એવી ભાવના કોને ન થાય કે હું કાયમ માટે શાશ્વત શાંતિમાં રહું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ 913 પત્ર અહીંયા પૂરો થાય છે. 914મો પત્ર છે મુની શ્રી લલ્લુજી ઉપરનો. આ પત્ર વધારે વિશેષ સારો આવેલો છે, બાકી તો કોઈ કોઈ પત્રો આખા ગ્રંથમાં લગભગ 40-45 પત્રો બહુ સારા છે. માથી દેવગતિ અને આ ભૂતડા ભૂતડામાં ગયો છે ને ઘણી વાર, વ્યંતર વગેરે થયો છે, બહુ આકુલતા હોય છે. એ વ્યંતર દેવોને ઘણા દુઃખી હોય છે, બહુ આકુલતા હોય છે. હા, જેટલા મિથ્યા દ્રષ્ટિ દેવ છે બધા એને બધા એને બધા દુઃખી છે. ત્યાં જેટલા દેવો છે એ પોતાથી વિશેષ પુણ્યવાન દેવોની ગુલામગીરી કરે છે. શું કરે છે? ગુલામગીરી કરવી પડે છે એને, એના નોકર ચાકર તરીકે એની સાથે એને ચાલવું પડે, ઉપરના દેવો સાથે. જેમ અહીંયા ગવર્મેન્ટનો ઓફિસર હોય એ પટ્ટાવાળા ઉપર રૂઆપ કરે, પણ એનો ઉપરી અધિકારી આવે ત્યારે એ પટ્ટાવાળાની જેમ વાત કરવા માંડે. હા, એવી પરિસ્થિતિ ત્યાં છે. પટ્ટાવાળા કરતા ઓફિસરના પુન વધારે, એના કરતા એની ઉપરીના પુન વધારે, એના કરતા પ્રધાનના પુન વધારે. તો એવી રીતે જેમ નીચે એને ચાકરીને સેવા કરવી પડે છે, એમ ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે સંસારમાં. એ સંસાર જ છે ને, બીજું શું છે? ત્યાં હિનાધિક પુણ્યવાળા એક દેવલોકના વિમાનમાં હિનાધિક પુણ્યવાળા દેવો હોય છે, અને એને ઈર્ષા થાય છે. અહીંયા જેમ ઈર્ષા થાય છે, નીચે હાલતો હોય પગે હાલતો એને મોટરવાળાની ઈર્ષા થાય, એમ ત્યાં ઈર્ષા થાય છે વિશેષ પુણ્યવાળાની, વધારે ઈર્ષા થાય છે ત્યાં. એટલી બધી આકુળતા ઈર્ષાની અગ્નિમાં એ સળગે છે, અને બહુ લાંબા કાળ સુધી એ સળગે છે, અને એવા માથા પરિણામથી પાછા એકેન્દ્રિયાદીમાં જાય છે. એ દુર્ગતિ થાય છે, પછી અધોગતિમાં ચાલ્યા જાય છે.
હા,
એ તો અહીંયા તે અહીંયા તે હજી ઇન્વેસ્ટિગેશનમાં જાય ને, કેન્સર કેમ ને હજી બાયોપ્સી નો નમૂનો લીધો હોય ને સેમ્પલ, ભાઈ જરાક બાયોપ્સીમાં એમને લઈ જવા પડશે. રિપોર્ટ આવ્યા પર આયા ખાવાનો ભૂખ ઉડી જાય ને ઊંઘ ઉડી જાય ને શું બધી પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે. અહીંયા તો હજી એવા સંયોગો નથી, ત્યાં તો સંયોગો જરા સારા છે એટલે એને વધારે મહત્વ થયેલું હોય છે, રસ વધારે ચડેલો હોય છે. એ રસ વિરુદ્ધ પરિસ્થિતિ થવાની છે એમ ખ્યાલ આવી જાય એટલે એના દુઃખનો પાર રહેતો નથી, બહુ દુઃખી થાય. જેટલો રસ લીધો છે એનો અર્થ સીધો એ સિદ્ધાંતિક એ છે કે આ જીવે જેટલો સંયોગની અનુકૂળતાનો રસ લીધો છે, અનુકૂળતા નથી તો અનુકૂળતા કરવા માટે અને અનુકૂળતા થઈ તો અનુકૂળતા મને થઈ એનો જે રસ લીધો છે એટલું એણે ઝેર ખાધું છે, એટલો દુઃખી થવાનો છે, બીજું કાંઈ નથી. એ રસ લીધો એ ઝેર ખાધું છે એટલે ત્યાં જાગૃતિ ત્યાં રાખવાની છે, સંયોગનો રસ લેતા જાગૃતિ રાખવાની, એવું જ પ્રતિકૂળતાનો છે. એ પ્રતિકૂળતાનો જેટલો અણગમો થાય એટલો એને રસ છે અનુકૂળતાનો, ત્યાં ત્યાં ઝેર ખાય છે. અનુકૂળતામાં ઝેર ખાય, પ્રતિકૂળતામાં ઝેર ખાય, પછી અધોગતિમાં ન જાય તો જાય ક્યાં, પછી અધોગતિમાં જાય. એટલે નિગોદ નું પેટ બહુ મોટું છે, નિગોદ નું ત્રિજ ગતિ નું પેટ બહુ મોટું, અનંત 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 જીવો એમાં સમાઈ જાય છે. એ ગતિમાં સૌથી વધારે સંખ્યા હોય તો ત્રિજ ગતિમાં છે, સૌથી ઓછી સંખ્યા હોય તો મનુષ્ય ગતિમાં છે. યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય તેવા ક્ષેત્રે મહત્પુરુષોએ વિહાર ચાતુર્માસ રૂપ સ્થિતિ કર્તવ્ય છે. આ પહેલેથી સૂચના આપે છે કે જ્યાં સંકુચિત મન વાળા મનુષ્યો ન હોય, સંપ્રદાય બુદ્ધિ વાળા, સંકુચિત મન વાળા એટલે સંપ્રદાય બુદ્ધિ વાળા, સંપ્રદાય બુદ્ધિમાં સંકુચિતતાનો જન્મ થાય છે, એની વિશાળતા છે એ છૂટી જાય છે. અને જેટલું પરંપરા જે સંપ્રદાયમાં ચાલતી હોય એ પરંપરા માટે, પરંપરા નિભાવવા માટે જ બધું કરવામાં આવે છે. ટોડરમલજી એ તો પહેલા અધિકારમાં વક્તાનું સ્વરૂપ લખતા એ વાત લખી છે કે શાસ્ત્ર વાંચન પણ પરંપરા ચલાવવા માટે ન કરવું, ઠીક, વાંચન પણ પરંપરા ચલાવવા માટે વક્તા ન થવું, શું એવી હદ સુધી એને વક્તાના લક્ષણોમાં એ વાત લઈ લીધી છે. પરંપરા એટલે શું છે, સંપ્રદાય બુદ્ધિએ જે ક્રિયા થતી હોય એ ક્રિયા એમને એમ ચાલુ, અને એમાં ફેરફાર કરવામાં કોઈ ગુણ પ્રાપ્તિનું કારણ હોય તો પણ ન વિચારવું, અવગુણ થતો હોય તો પણ ન વિચારવો. અને આપણે આપણે તો ત્યાં આમ જ થાય છે, બીજી રીતે થતું નથી, માટે આપણે એમ જ કરવું. એ કેવી બુદ્ધિનો દરવાજો બંધ થાય છે, શું એક દ્રષ્ટાંત આવે છે ને, કોઈના ઘરે લગ્ન પ્રસંગ હતો એમાં કાળી બિલાડી નીકળી, ઋષિ છે ને એમ થયું ઘરમાં તો નવરા અશક્ત હોય એટલે કુરબેસી રહી, એટલે બિલાડીને જોઈને એમ થયું કે આ બધા કામમાં વ્યસ્ત છે અને આ દૂધપાકના તપેલાને જો બોટી જશે તો આ બધું જમણ બગડી જશે, પછી કઈ દૂધ ખવાય કેમ કે એને તો ઉંદર ખાતા હોય, એ મોટું દૂધમાં નાખે એ દૂધ પછી કઈ ખાવા જેવું રહે નહીં. એટલે એને શું કહ્યું, એને બાંધી અને એના ઉપર ટોપલો ઢાંકી દીધો. બાંધી એટલે ક્યાંય છૂટી ફરે નહીં, છૂટી ફરે તો ભલે ગમે ત્યારે કોઈનું ધ્યાન ન રહે ને આવી ચડે, અને ટોપલો ઢાંકી દીધો એટલે કોઈને ખબર ન પડે કે આની નીચે મીંદડી છે. એ એક બહુ જોઈ ગઈ, એના દીકરાને ચાર પાંચ દીકરાને કોઈક બહુ રહી બહુ છે જોઈ ગઈ. એને એમ છે, હા આપણે ત્યાં લગ્ન હોય ત્યારે કાળી બિલાડીને બાંધીને ટોપલા નીચે ઢાંકવામાં આવે છે, એટલે માજી તો મરી ગયા. અને બીજા લગ્નનો પ્રસંગ આવ્યો તો કાળી બિલાડી મગાવો અને બાંધીને ટોપલા નીચે ઢાંકો, કેમ તો કઈ માજી એમ કરતા હતા, મેં જોયું છે ને, કે નજરે નજર જોયું છે. આપણે ત્યાં જે થતું હોય બધું આપણે કરવું જોઈએ. આ એવું છે પરંપરામાં. આપણી વાત લેવી છે કેમ કે આપણે ત્યાં ગુરુદેવ શ્રી છે એમને ઉપદેશ આપ્યો, એ તો તીર્થંકર પુરુષ હતા, મહાપુરુષ હતા. તો પછી આપણે પાતે બેસીને ઉપદેશક થવાય કે ન થવાય, આપણા આપણા ગુરુએ કર્યું એમ કરાય કે ન કરાય, કે ન કરાય શું? એટલે એ પરંપરા જે સ્વાધ્યાયની પરંપરા છે એમાં આપણે ફેર કરવો જોઈએ. કોઈ મુમુક્ષુ છે, કોઈ ઉપદેશક નથી. શું જ્ઞાની ઉપદેશક થતા નથી? ગ્રસ્ત જ્ઞાની હોય તો જ્ઞાની પોતે ઉપદેશક થતા નથી. એને શું કહ્યું કે ભાઈ સત્સંગ અર્થે બધાએ મળવું, ગુણ જિજ્ઞાસા અર્થે, આત્મપ્રાપ્તિ અર્થે, વિચાર વિનિમય અને વિમર્શ કરવો. શું પરસ્પર એકબીજાના વિચારોને આપ લે કરવી. અમલાના પંચકલ્યાણકમાં આવી થોડી વાત કરી બધા ખળભળાટ થઈ ગયો કે આપણે શું કહે છે. અત્યાર સુધી તો આપણે આમ ચાલતું હતું કે બધા વ્યાખ્યાન આપે, આજે ફલાણા પંડિતનું વ્યાખ્યાન થશે, આજે ફલાણાનું પ્રવચન થશે, પ્રવચન કહેવાય છે આપણે ત્યાં, આજે ફલાણા ફલાણા ભાઈ પ્રવચન કરશે, એમનું પ્રવચન બેઠું છે, એમનું પ્રવચન. પ્રવચન પ્રવચનનો પ્રશ્ન હોય શકે. સત્સંગ કરવા અર્થે સામૂહિક સત્સંગ એટલા માટે કરવો કે મહત્પુરુષના વચનો, એમણે જે કાંઈ ઉપદેશ આપ્યો તેનો પરસ્પર વિચાર કરવો. વક્તા તો ઉપદેશક થઈ જાય છે, બહુ ભાગ તો શ્રોતા ઉપદેશક થઈ જાય છે. પછી એ પરિસ્થિતિ, એ પરંપરામાં ફેરફાર કરવો, એ માથું ઉતરવા જેવી વાત થઈ જાય. પણ ગુણ દોષનો વિચાર કરીને યોગ્ય ફેરફાર કરવો જોઈએ, એવો વિષય. સત્સંગની પદ્ધતિ ઉપદેશકની પદ્ધતિ નથી, સત્સંગની પદ્ધતિ એ ઉપદેશકની પદ્ધતિ નથી. એમાં મુખ્યપણે ગુણદોષનો વિચાર કરવામાં આવે છે અને એમાંય તે મુમુક્ષુની ભૂમિકામાં, આત્માર્થીની ભૂમિકામાં જે પ્રકારના દોષ રહી જતા હોય, થઈ જતા હોય, એવા દોષની ચર્ચા અને ત્યાં કેવા કેવા ગુણને એ ભૂમિકામાં પ્રાપ્તિ થવી ઘટે તો એને પાત્રતાને યોગ્યતા કહેવાય, એની ચર્ચા. એક ગુણદોષ તો પ્રતિપક્ષ છે ને આપસમાં, એ બંને પડખાની ચર્ચા થવી જોઈએ. એથી વધારે સરળતા હોય તો પોતાના દોષનું નિવેદન પણ, એટલી સરળતા હોય તો પોતાના દોષનું નિવેદન કરે અને પોતાના દોષનું નિવેદન કરતા જેની પાસે નિવેદન કરે એ નિવેદન કરવા યોગ્ય એક સ્થાન પાત્ર મળ્યું એમ જાણીને એને ઉપકારી જાણે. શું ચાલો આ એક મને વાત કરવાનું તો ઠેકાણું છે, મારા દોષ જણાવવાનું તો ઠેકાણું છે, શું એને ઉપકારી જાણે. અને એને ઉપકારી જાણે એટલું જ નહીં, આ સિવાય તમને કાંઈ મારામાં દોષ દેખાતો હોય તો મારા ઉપકારી થઈને તમે મને બતાવશો તો હું તમને વધારે વિશેષ ઉપકારી જાણીશ. એમ નિર્દોષ જેને થવું છે ને, નિર્દોષતાનો માર્ગ જેને ગ્રહણ કરવો છે એની પદ્ધતિ આખી ગુણદોષને મુખ્ય કરવાની, એ વિષયની, ગુણદોષના વિષયને મુખ્ય કરવાની પદ્ધતિ હોવી જોઈએ. તો ઘણો ફેર પડે છે. તો લલ્લુજીને સૂચના આપે છે, સંકુચિત ઉંતા ન હોય, જ્યાં જનવૃત્તિ સંકુચિત ન હોય, જે સમાજમાં તીવ્ર સંપ્રદાય બુદ્ધિ ન હોય, એવા ખુલ્લા મનવાળા મનુષ્ય હોય, તો પછી તો એમાં એવું કે ઠીક, એમાં ઓછા વત્તા પણ હોય ને, એમ પસંદ કરવું પડે. બીજું શું થાય અને બને એટલે એને લોક સંપર્ક ઓછો કરવો જોઈએ. એક કે બે ભલે પણ સાચા જિજ્ઞાસુ અને પરમાર્થ માર્ગના અભ્યાસી, ભાવનાવાળા, રસવાળા, પરમાર્થના આત્મરસવાળા ભલે બે ચાર જણા હોય તો પણ બહુ મોટી વાત છે. એવું નથી કે મોટું ટોળું ભેગું થાય તો વધારે ધર્મ થાય, એવું કાંઈ આમાં આમાં તો રસિકજન જોઈએ, તત્વના રસિકજન જોઈએ. તો પરસ્પર એકબીજાને રસ આવે અને એ રસ કેળવવા, આત્મરસ કેળવવા જેવો છે. એટલે નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો હોય એટલે બહુ વસ્તી વાળા ક્ષેત્રમાં પણ ચાતુર્માસ કરવા જોઈએ નહીં. એટલે જે સંપ્રદાયના ચાતુર્માસ કરવા આવે તો આટલો વિવેક રાખવો એમ કહે છે. ઝઘડા વધારે ને કા સંપ્રદાય બુદ્ધિનું પોષણ થાય, વધારે સંપ્રદાય બુદ્ધિનું વધારે પોષણ થાય. નવસો ને પંદર એ પણ લલ્લુજી મુનિનો પત્ર છે. તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્રે 20 દિવસ થયા સ્થિતિ છે. ચૈત્ર છઠે 20 દિવસ એટલે ચૈત્ર મહિનાના પ્રારંભમાં જ આવ્યા છે. 20 દિવસ થયા સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી. તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. પેલું કે ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. ઉપશમ શ્રેણી માંડે છે એને મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. અને મુખ્યપણે ગૌણપણે કોઈને હોય તો પાછા એ ક્ષાયિક શ્રેણીમાં આવી જાય, ઉપશમ શ્રેણીમાંથી પાછા વળીને પાછા ક્ષપક શ્રેણીમાં આવી જાય. બીજું, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતા અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વિર્યાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગંતરાય એ પાંચે પ્રકારના અંતરાયનો ક્ષય થઈ અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ, અનંત ભોગ ઉપભોગ લબ્ધિ સંપ્રાપ્ત થાય છે. એ સ્વરૂપની જો સ્વરૂપનો દાન, સ્વરૂપનો લાભ એવી રીતે લેવું, કોઈ બહારના ભોગ ઉપભોગનો સવાલ, અનંત આનંદનો ભોગ એમ એ વાત છે. અનંત સુખનો ભોગ એ સંપ્રાપ્ત થાય છે જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે. એવા પરમ પુરુષ અનંત જ્ઞાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. એવા પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પૂદગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. બધી લબ્ધિ એના ઘરમાં વસે છે છતાં કોઈ પૂદગલનું દાન એ કરતા નથી. ત્યાં લેવા દેવાની કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ લબ્ધિ એમને બાકી નથી. જેટલી લબ્ધિઓ એમાંથી કોઈ લબ્ધિ એમને બાકી નથી, પણ કોઈ લબ્ધિનો એ પ્રયોગ કરતા નથી. અને ત્યાં જો બધી લબ્ધિ ન હોય તો પછી હવે ક્યાં ક્યાં રહેવાની વાત છે? જ્યાં પૂર્ણ પવિત્રતા પ્રગટિ અને પૂર્ણ પૂર્ણ પ્રગટ થયા ત્યાં જો લબ્ધિ ન હોય તો પછી ક્યાં આવે અને એને રહેવાનું ઠેકાણું શું છે? પછી એથી વધારે સારું મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે. એટલે અનંતદાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ આત્માના સ્વરૂપભૂત છે. કેમ કે ક્ષાયિક ભાવે તે સંપ્રાપ્તિ છે. એટલે રાગનો તો ત્યાં સદભાવ નથી, રાગનો તો ક્ષય થઈ ગયો છે. ક્ષાયિક ભાવે તેની પ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી. એ પાંચે પ્રકારની લબ્ધિઓ છે. અનંત વીર્ય અંતરાય કર્મ ના ક્ષય, એ પાંચે પ્રકારની લબ્ધિ છે. એમાં ઉદયિક ભાવે એ વાત નથી, ક્ષાયિક ભાવે એ વાત છે. શું? અંતરાય કર્મ ના ક્ષય ઉત્પન્ન થયેલી વાત છે. તેથી આત્મ સ્વભાવ સ્વરૂપભૂત છે. અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિ રૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિ રૂપે હતું તે પ્રગટ થઈને આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. તદરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે. અને જેવું સ્વરૂપ છે તદરૂપ થઈને શુદ્ધ નિર્મળ ભાવે એક સ્વભાવે એક રૂપપણે તે પરિણમાવી શકે છે. એવું પુરુષાર્થ, એવું વીરી પ્રગટ થાય છે એમ કે છે. તે અનંત દાન લબ્ધિ કહેવા યોગ્ય છે. આ અનંત દાન લબ્ધિની વ્યાખ્યા કરી, જેવું સામર્થ છે આત્મામાં તેવું સામર્થ્યને પરિણમાવી શકે એટલે પોતાના સ્વરૂપનું દાન દે છે, સામર્થ્યનું દાન દે છે. તે અનંત દાન લબ્ધિ છે, અનંત સામર્થ્યનું દાન દે છે. તેમજ અનંત આત્મસમર્થ સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. અને જે સ્વરૂપ પ્રાપ્તિ છે અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સુખ, એમાં ક્યાંય પણ હવે ઉછાપણું થવાનું નથી. એ લાભ કાયમ રહેવાનો છે, માટે એને અનંત લાભ લબ્ધિ પણ કહેવામાં આવે છે. સંપ્રદાન શક્તિ, સંપ્રદાન શક્તિ કારકની શક્તિ છે ને, એમ સંપ્રદાન શક્તિ અનંત દાન દેવાની વાત છે. અને અપાદાન માં લાભ લેવાની વાત છે. લે છે પણ પોતે, અને લે છે પણ પોતે. ચોથી પાંચમી વિભક્તિ છે વ્યાકરણની દ્રષ્ટિએ. એ અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મ સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણ થઈ પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે તેમાં પણ કિંચિત માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ પણ કહેવા યોગ્ય. અનંત આનંદને ભોગવે છે અને વારંવાર અનંત આનંદને ભોગવે છે, માટે એને ભોગ ઉપભોગ લબ્ધિ પણ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મ સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે થાકી જાય કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈને કિંચિત માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં. તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય, ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, તેને અનંત વીર્ય લબ્ધિ કહે છે. હવે કે છે કે અરિંદનું સ્વરૂપ નહોતા જાણતા, ચોપાનું કહી દીધું ને કે આપણા વાળાએ શ્રીમદ ને અરિંદના સ્વરૂપની ખબર નહોતી. આ કેવું સ્વરૂપ લખ્યું છે અંત ત્રય કર્મ ના ક્ષય પાંચ લબ્ધિ સ્વરૂપ ને કેવી ઉપરીત છે એનું વર્ણન કર્યું છે. કેવું ચોખ્ખું કર્યું છે, કાઢી દો શાસ્ત્ર માંથી કાઢી દો. કેવી પછી મૌલિક પોતાના શબ્દોમાં કરી લે છે. શાસ્ત્રમાં કોઈ સંક્ષેપમાં ક્યાંય વ્યાખ્યા આવતી હોય આ તો રીતસર એને અનંતગીરી લબ્ધિમાં તો કેટલું લખ્યું જુઓ ફરીથી. તેમજ અનંત સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણ થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકી જાય. શું પરિણમતા પરિણમતા થાક લાગે એવું બને કે ન બને?
હે,
કે સ્વભાવના પરિણામમાં થાક લાગતો એમ ભક્તિ કરતા કરતા થાકી જાય, સ્વાધ્ય કરતા કરતા થાકી જાય, ચિંતન કરતા કરતા થાકી જાય, રટણ કરતા કરતા થાકી જાય. એમ અરિયંત પરમાત્માને સંપૂર્ણ પરિણમન થયા પછી થાક લાગતો હશે કે નહીં? કે નહીં થાક ન લાગે? કે અનંત સામર્થ્ય પરિણમે છે એટલે એને ઝીલી ન શકે એવું કઈ થાય ખરું કે એમ ન થાય? પછી અનંતકાળ સુધી એને વહન ન કરી શકે, એને નિભાવી ન શકે એમ થાય ખરું કે એમ પણ ન થાય? કેટલા બોલ કહી જશે? અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળને અસર થાય, જૂનું થઈ જાય, ડેપ્રિશિએશન ઊભું થાય, ઘસારો લાગે, જૂનાપણું થાય, કોઈ ઋતુની અસર થાય, ભાઈ અત્યારે પ્રલય થાય એવો મોટો ધંધા વાત થયો કે દુનિયામાં જળ બંબાકાર થઈ ગયું, શું? અથવા દાવા ન લાગ્યો કે દરિયો હળગે છે, શું? એને વળવાગની કહે છે, શું? દરિયો હળગે, પાણીમાં લાય લાગે, બોલો. વનસ્પતિને ઝાડ તો હળગે, પાણી હળગે, પેટ્રોલ હળગે એવી રીતે પાણી હળગે, એવી રીતે પ્રલય થાય તો એને કાંઈ અસર થાય કે ન થાય? કોઈ દેશકાળ નહીં કે ન થાય, કિંચિત માત્ર પણ નિનાદી પણ થાય એવું કશું જ રહ્યું નથી. એવું સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તેને અનંત વીર્ય લબ્ધિ કહેવા યોગ્ય છે. એટલી શક્તિ છે વીર્ય લબ્ધિમાં. એ અંતરાય કર્મના ક્ષયે આવી પાંચ લબ્ધિ પ્રગટ થાય છે અરિયંત પરમાત્માને. અવકાશ ઘટે છે. જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં. જોકે તીર્થંકરાદિક સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, હજુ આ કેવળીનું વર્ણન છે, આયા 402 પેલાની સામે છે, ઓલો અધૂરો કાગળ છે ને એની સામે બિલકુલ છે આ અભિપ્રાય. સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી તીર્થંકરાદિ કોઈ જાતની દેહક્રિયા એ સહિત દેખાવાનું બન્યું છે. એટલે શું છે કે વિહાર કરે છે, શું? વાણીમાં વચન વ્યવહાર છે, દેહ સહિત દેખાવાનું બન્યું છે. તથાપિ આત્મા એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોય શકે નહીં. એટલે આત્માને વિકલ્પ કરવો પડે ને ક્રિયા થાય એવી કોઈ ક્રિયા એ તીર્થંકરને વિશે હોય શકે નહીં, અને તો જ ત્યાં સંપૂર્ણ જ્ઞાન ટકે. તેમનું પ્રસિદ્ધ વચન કહે છે કે જ્યાં સંપૂર્ણ વિદાગતા છે ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં જ સંપૂર્ણ વિતરાગતા છે, અને સંપૂર્ણ ત્યાગ ઘટે છે. સંપૂર્ણ ત્યાગ ક્યાં ઘટે? સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં. સંપૂર્ણ જ્ઞાન ત્યાગ હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ એમ કે છે. શું? એ તેમનું પ્રસિદ્ધ વચન છે. તો જ ત્યાં સંપૂર્ણ જ્ઞાન ટકે એવો અસંદેહ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે એમ અમને લાગે છે. વિરાદી રોગમાં કોઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો તેમ આ ભાવોને વિશે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે. અને તે પ્રતિબંધના એ તો પોતાની અંગત વાત કરી છે, પછી એ પોતાની દશાની વાત કરી છે. હમણાં કહેલી છે સંપૂર્ણ જ્ઞાન છે, એમાં દેહાદી ક્રિયા સહિત દેખાય તો પણ આત્મા ક્રિયાનો અવકાશ આત્મા પામે તો એ ક્રિયા થાય, એવી ક્રિયા એટલે આત્મા કરે તો એ ક્રિયા થાય, આત્માની પ્રેરણાથી ક્રિયા થાય એવી કોઈ ક્રિયા તીર્થંકર આદિ પૂર્ણ જ્ઞાન વાળા કરે નહીં એમ કહેવું છે. ત્રીજું લીધું છે ને તો કે નહીં, સિદ્ધાંત એ છે કે આત્માની પ્રેરણા કે વિકલ્પ કે રાગ કે કાંઈ થાય ને ક્રિયા કરવી પડે એવી કોઈ ક્રિયા સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી હોય શકે જ નહીં, આ સિદ્ધાંત છે એનો. એ તો ગુરુદેવ કહેતા કે છેલ્લા સેંકડાઓમાં આવો કોઈ પુરુષ થયો નથી, છેલ્લા સેંકડો વર્ષમાં આવો કોઈ પુરુષ ગ્રસ્તમાં થયો નથી. કેમ કે લઈને બહુ આવ્યા છે, પ્રત્યક્ષ પરિચય થયો બાકી તો એના રસ્તે આવેલા ગયા. જેને પ્રત્યક્ષ એ કાળમાં ઉપસ્થિતિ હતી, પ્રત્યક્ષ પરિચય ન કર્યો ગુમાવાનું કોને, જગત ન ઓળખે તો ગુમાવાનું કોને, જગત ને ગુમાવાનું છે, જ્ઞાની ને કઈ ગુમાવાનું, એ તો શુદ્ધાલયમાં પહોંચી જશે. કેટલા ખુલાસા કરતા પ્રગટલાલ મોહકમચંદ ભાઈ ને લખ્યું છે, આની પાસે ગામ છે ને સિંજપુર બાજુ અમદાવાદ થી જતા પરુ છે ને, સૈપુર પછી સૈજપુર થી પછી આગળનું પરવું છે સરખે તો આપણી બાજુ આવ્યું, આ તો વ્રખિયાલ બાજુ બે ગામ બાજુ આવે છે, ત્યાં એક વખત રોકાયેલા છે. તમને અમદાવાદ ને અડીને છે સૈજપુર પછી ત્યાં રાત્રે ઉપદેશ થયો તો એ જો તમારા સ્મરણમાં હોય તો લખી રાખજો. કોઈ વાત એવી પોતાનાથી નીકળી ગઈ છે રાત્રે ચર્ચામાં તો આ માણસનું કદાચ ધ્યાન ગયું હશે એ તમે લખી રાખજો, ફરી ફરીને વિચારવા જેવી વાત છે. એમ રૂબરૂમાં ઘણી વાતો થઈ છે પણ એ વસ્તુ તો કઈ મળે નહીં, લખાણમાં હોય એટલું રહી ગયું રૂબરૂ થઈ જાય. તમે ઈડરમાં એ પોપટભાઈ ની ડાયરી જોઈ હતી, લગભગ કેટલા 1500-1700 વચનો એમણે લખ્યા છે, વિચાર પણ સારું છે, દેખાય આવે છે, ઘણી વાતો લખી છે, ઘણી વાતો લખી છે, એ દેખાય છે કે યોગ્યતા સારી યોગ્યતા હતી એમની. છેલ્લા એની ત્રણેક વર્ષ પરિચયમાં રહ્યા છે, ખાસ તો વધારે નથી રહ્યા, 54-55 પરિચયમાં આવ્યા છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્ર નો ભાન થઈને તેમાં ઉપયોગ ફરી વળે છે, આ શ્રુત ની લબ્ધિ છે એમને. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રો નું ભાન થઈને એમાં ઉપયોગ ફરી વળે છે અમારો. હે એવું છે, પણ આ બધું ચોખ્ખું લખ્યું છે એટલે હવે આને આને આવી જેની શ્રુત લબ્ધિ છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે, એવા અહીંયા ઠેકાણું ન હોય એનું જજમેન્ટ માંથી આમને આ ભૂલ થઈને આને આમ થયું આમ આમને ખબર નહોતી પડી ને, આ શ્વેતાંબર દિગંબરની પણ એમને ખબર નહોતી પડી, શું થયું એમને તો દિગંબર શ્વેતાંબર ની ખબર નહોતી. હવે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ કરે, માપ કાઢવું મુશ્કેલ પડે એવું છે. જેને વિશ્વાસ આવ્યો છે ને એ તો ત્યાં તો એમને ભગવાન જ કહે છે, ભગવાન પુરુષ છે કોઈ એમ કહે છે, એને માં બહુમાન થયું છે ને એવું બહુમાન થયું છે. ભગવાન તરી ગયા કે નહીં, સીધી વાત એ છે. એને વળી ગયા એવા વળગ્યા એવા વળગ્યા તો તરી ગયા. એને તો અનંતભવ નો છેડો ફાડી નાખો, આથી હું જોઈએ પછી બીજું એમ છે. દુનિયા દુનિયાનું જાણે મળી જાય એ ગોતતા હતા. શું કાયિક ભાવની દ્રષ્ટિથી જોતા ઉપર કયા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે? કાયિક ભાવની દ્રષ્ટિથી જોતા ઉપર કયા પ્રમાણે પાંચ લબ્ધિ જે સ્વરૂપભૂત છે એ સ્વરૂપભૂત લબ્ધિનો એમને પરિણમન નામ ઉપયોગ છે, સદુપયોગ છે પરમ પુરુષ નામ પરમાત્માને 13મે ગુણ સ્થાને. વળી એ પાંચ લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે. ખરેખર તો એ પાંચે લબ્ધિને હેતુ વિશેષથી સમજાવવા માટે જુદી જુદી પાડી છે. એના કારણો, હેતુ એટલે કારણ વિશેષોને સમજાવવા માટે જુદી પાડી છે. નહીં તો અનંત વીર્ય લબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. એટલે ભેદાભેદનું જ્ઞાન એ કેટલું છે. શું 20 વર્ષની ઉંમર તો ઓલા મનસુખરામ સુરીરામ હરે તત્વ ચર્ચા કરે છે, વેદાંત ના પ્રખર વિદ્વાન છે. 20 વર્ષની ઉંમરે તો એની સાથે જે તત્વ ચર્ચાનો વ્યવહાર પત્ર વ્યવહાર ચાલ્યો છે. કેપેસિટી કેટલી છે? વમાણિયાના દરબાર ને માનપત્ર આવ્યું, મોરબીના જે વિષય હાથમાં લઈએ ચારે બાજુથી એમનો ઉપયોગ ફરી વળે છે. એવું તો બહુ પ્રતીતિ થાય છે, ઘણા વિષયોમાં બહુ ઉપયોગ કામ કરે છે. પાંચે લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે. નહીં તો અનંત વીર્ય લબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ ઉદ્ગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો, તથાપિ કૃત્ય કૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાક સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભાવ નથી. એટલે જગતના જે ચમત્કારો લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિના છે એ પરમ પુરુષ કરવા ધારે તો થઈ શકે એવી એમની લબ્ધિની બધી પ્રાપ્તિ છે, પણ સંપૂર્ણ વિતરાકતાને લઈને એ કાંઈ કરતા નથી એમ કે છે. શું કાંઈ નથી કરતા, છે બધું. અને ત્યાંનો હોય તો પછી એથી સારું ઠેકાણો બીજું ક્યાં છે? કે બીજે હોય ને ત્યાં નો હોય, હે ઇતિહાસ કયો ઠેકાણો છે? એક જગ્યાએ આપણે પ્રશ્ન કર્યો છે કે જો જેને સંપૂર્ણ વિતરાતા ને સંપૂર્ણ પવિત્રતા પ્રગટ થઈ ત્યાં જો બધી લબ્ધિ ન સમાતી હોય તો એથી બીજું કયું સારું ઠેકાણું છે કે ત્યાં નો હોય ને બીજે હોય? એ પ્રશ્ન કર્યો છે એમણે. બહુ તર્ક શક્તિ પણ ઘણી હતી, બાકી તો આગળ આવશે કદાચ. એક સ્વાનુભવમાં સ્વાનુભૂતિ સંપન્ન પુરુષને, શુદ્ધોપયોગ વાળાને, એના ચરણમાં બધી રિદ્ધિ સિદ્ધિ આળોટે છે. એના ચરણમાં બધી રિદ્ધિ સિદ્ધિ આળોટે છે એમ કે છે. પણ એ હામો જોતા આવા શુદ્ધોપયોગનો આટલો મહિમા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ સિદ્ધિ બધું જ એમાં સમાય છે. આ એક શુદ્ધોપયોગ નો એટલો મહિમા છે. એટલો શુદ્ધોપયોગ નો મહિમા ગાયો છે. આવશે જે આપણે એ જ છે.
શું
ભણાય એમાં કઈ નહીં, એક સોપસમ માં નાખી દેતા ગુરુદેવ પૂછે, એક સોપસમ ની વાત છે. કારણ કે એક વખત ચર્ચામાં હું હતો, બહુ પકડ કરી, ભૂલ તો ખરી ને પણ ભૂલ તો ખરી, એક સોપસમ ની ભૂલ ગણવી કે પ્રયોજન થઈ ગયા. પ્રશ્ન બહુ વાળી કરી સામે આવતો હતો. શું ઉપદેશાદિના દાન રૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત છે, પણ યોગાશ્રિત પૂર્વ બંધના ઉદયમાન પણ આથી છે, રાગાશ્રિત નથી, કંપનના યોગાશ્રિત છે. શું આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી તે નથી, ચોખ્ખું તો કર્યું છે હરિયંતનું સ્વરૂપ. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો, નિવૃત્તિ વાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરાસન પ્રાપ્ત થશે. હરિયંતનું સ્વરૂપ છે ને એને ઓળખો એમ કે છે. શું એને અધિક અધિક મનન કરીને સમાધાન કરશો તો નિર્જરા સુધી પહોંચી જશો. સૌ ઉલ્લાસથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતા, શું ઉલ્લાસિત ચિત્તે જ્ઞાન ની અનુપ્રેક્ષા કરતા, હું જ્ઞાન કહ્યું કે આત્મા કહ્યું, અનંત કર્મ નો ક્ષય થાય છે એ પુરુષાર્થ, ઉલ્લાસિત ચિત્ત એટલે પુરુષાર્થ દ્વારા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.